આપણે સમય સાજી એમાં સવા દેખા ગાથા 177 અને 178 એનો ભાવાર્થનો બીજો પેરેગ્રાફ ઉપર આપણે ચાલતા હતા. લગભગ
વંચાઈ ગયું છે, ફરીથી થોડો વાંચી લઈશું. એ સાથે આજે વાર્ષિક દિવસ છે
પ્રતિષ્ઠા. કઈ પ્રતિષ્ઠા? પંચકરણ કેટલી પ્રતિષ્ઠા? વેદી પ્રતિષ્ઠા. કેમ વેદી પ્રતિષ્ઠા?
પ્રતિષ્ઠા તો થઈ ગઈ હતી,
તો પછી કેમ વેદી પ્રતિષ્ઠા કરી? એટલે નીચે થઈ ગઈ હતી અને ઉપર નહોતી થઈ, એવું છે. નીચે પંચકલાણ પછી વેદી પ્રતિષ્ઠા કે શું થયું? ઉપર નતો પેલા એવા અહીંયા રહેતા હોય. એના સ્વર્ગટ ની હિસ્ટ્રી તો આમ શું થાય, કંઠાગ્રહ હોય, કંઠા આંગળી ને વેઢે કંઠાગ્રહ હોય કે ઉપર તો હતા જ, પણ પછી છે ને એનું વિસ્તૃતિકરણ જે મંદિરનું કરવાનું હતું એટલા માટે એ ઘુમટ ને બધું તોડી નાખ્યું ઉપરનું, અને એટલે ભગવાનને નીચે લાવવા. બાકી જોઈ લેવું, વિચ્છામાં જે રીતે છે ને એ રીતે જ પેલા હતું. ઉપર ભગવાન પેલા હતા, એમ નથી કે આ નવું એક વિસ્તૃત કર્યું એટલે ભગવાન ત્યાં નવા બિરાજમાન, એવું નતું. જૂનું હતું તો પણ ત્યાં નેમિનાથ ભગવાન બિરાજમાન હતા. એટલે તેમ જ, એટલે કારણ કે ભગવાન જ્યાં હતા ત્યાં પછી એમને નીચે લાવવા પડ્યા, અચલ હતા એમાંથી, અને ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. એના માટે શું થાય, પંચકલાણ કહેતો બીજે એટલે થઈ ગયેલા જ હતા. એટલે અહીંયા જયારે પહેલું થયું હતું ત્યારે, એટલે ફરીથી એક શું છે, વેદી ઉપર ફરીથી બિરાજમાન, અને એ અહીંયા બિરાજમાન કર્યા. એને 2013 એ હવે પહેલા છે ને ભગવાન બિરાજમાન હતા પંચધાતુના, પછી થોડું થોડા થયા એટલે ફરીથી ભગવાન તો આવી ગયા, પણ પછી એમને મજરાય કરતા. અને એના પછી 2 દિવસ પછી જ ગુરદેશીનો વિહાર થયો. અહીંથી ચાલીને, પગે ચાલીને ઠેઠ ક્યાં સુધીનો? મુંબઈ સુધીનો 1.5 મહિને, અને ત્યાંથી પછી સમય શિખરની પહેલી યાત્રા. એ રીતે 2013 આ એના થયા વેદી પ્રતિષ્ઠા. હા, એટલે ભગવાન છે એટલા માટે પછી તો ભગવાન આવી ગયા ફરીથી કર્યું, પણ અહીંયા ખાલી પછી રહ્યો છે. તો એ રીતે અહીંયા નેમિનાથ ભગવાનની, અને નેમિનાથ ભગવાન એક સૌરાષ્ટ્રના સદભાગ્ય છે કે 24 માંથી 1 તીર્થંકર આ જ ક્ષેત્રમાં એ થયેલા છે. અને એમના 3 કલ્યાણક ગિરનારમાં છે, સહસ્રામ્રવનમાં દીક્ષા કલ્યાણક છે, અને પછી 56 દિવસ પછી કેવળનાન થયું તો ત્યાં પણ એ પગલાં છે બે જગ્યા. અને 5 મીઠું કે 700 વર્ષ સુધી એમણે 1000 વર્ષનું આયુષ હતું, પછી 300 વર્ષે એમણે ક્યાં રાજ કર્યું? નેમિનાથે રાજ તો કર્યું હોય ને, બધા એ ક્ષત્રિય હોય, બધા ક્ષત્રિય હતા તો રાજ તો કર્યું. એવું હોય છે, તો એ બાલ બ્રહ્મચારી કોઈ પણ 5 માટે ક્યારે પણ રાજપાટ કર્યું એવું નહીં વિચારવાનું, એ રાજકુંવર રૂપે જ એમણે એ દીક્ષા લીધી હોય છે. તો એ એટલા માટે કદાચ પંચકરણ નેમિનાથ ભગવાનના કોઈ દી નહીં જાય વિધિ નાયક તરીકે, તો એમાં પછી એવું ન હોય ને. તો ઓલું હોય છે ને, એમને રાજા હોય છે, મુગટ પહેરાવે છે ને એ બધું હોય છે ને, રાજપાટ આપે છે, આવું આમાં ન હોય. અને એક નેમિનાથ ભગવાનના જીવનમાં એક સૌથી મોટી ઘટના કઈ? એમ તો 5 એ તો બીજા હતા, લગ્ન નથી કર્યા. અને બ્રહ્મચારી તીર્થંકર કેટલા? એક મિનિટ, બ્રહ્મચારી તીર્થંકર કેટલા? 5 જ. ભાઈ આ તો બાળ બ્રહ્મચારી, બાકી તીર્થંકર તો બ્રહ્મચારી જો મુનિ દશાથી જ બધું હોય. આ તો કેવા છે બાલ્યાન, એટલા માટે એનો બીજો શબ્દ શું આવે? બાલ્યતી આવે, બાલ બ્રહ્મચારી કહેવાય, બાલ્યતી કહેવાય. અને એટલા માટે એમના માટે શબ્દ કયો વપરાય? એમણે દીક્ષા ક્યારે કઈ ઉંમરમાં લીધી?
કુમાર વય શબ્દ વપરાય એના માટે. આ બધા શબ્દોનું સિલેક્શન વિચારી લેવું જોઈએ. કુમાર વય કહેવાય, ભલે નેમિનાથ ભગવાનને ક્યારે લીધે એમને 300 વર્ષની ઉંમર, પછી તો 1000 વર્ષની માં 300 એટલે કુમાર વય કહેવાય. જેમ માયુર ભગવાનના 72 હતા તો 30 વર્ષે લીધે તો કુમાર વય કહેવાય. તો એમણે એ દીક્ષા લીધી અને 56 દિવસની અંદર મલ્લિનાથ મુનિરાજનો 6 દિવસ અને એના પછી ઓછામાં ઓછા ગણીએ તો 56 છે આમને. અને એમનું એક જીવનની મુખ્ય જે ઘટના કે બાલ બ્રહ્મચારી તો 5 છે, એમાં આમની એક વિશેષતા શું છે કે બીજા 4 તો પહેલેથી નક્કી કરી લીધું હતું એમ, અને આમણે તો ક્યાં સુધી પહોંચીને માંડવે, જેમ લીલા તોરણ કહેવાય ને લીલા તોરણ. એક જીવનમાં એક અને એક બહુ જ વિચારવા બે એક્સ્ટ્રીમિટી છે. એક્સ્ટ્રીમિટી શું છે ભાઈની? એક ઉત્કૃષ્ટ રાગનો વિષય અને ઉત્કૃષ્ટ વૈરાગ્ય મુનિદશા. મુનિદશાથી અધિક વૈરાગ હોય કે ન હોય? કેમ ન હોય? કેમ ન હોય? અરે સર્વ પ્રકારે મન વચન કાય કૃતકારિતા અનુવદન થી બધાથી ત્યાગ કર્યો બધો, તો એનાથી અધિક બીજો કયો હોય? તો ઉત્કૃષ્ટ રાગના પ્રસંગમાં ઉત્કૃષ્ટ વૈરાગ એ આખી એક શું દેખાડે? એ દેખાડીને શું દેખાડે છે? જીવ જો કરવા ધારે તો પુરુષાર્થ ક્યાંથી ક્યાં ઉલટી જાય છે? ક્યાં અંજન ચોર? હમણાં થોડી વાર પહેલા કેવા પીણા, અને ત્યાંથી ક્યાં પછી થઈને એ જ ભાવમાં પાછું મોક્ષ. શું છે આ જીવન? આ એક જૈન દર્શન કે તું ક્યારે પણ તારે નબળો ન માન, તું પુરુષાર્થ નથી કરો એ તારો મોટો દોષ છે. બાકી કોઈ તારા ઉપર કોઈ જબરજસ્તી કરે છે ને બળજોરી કરે છે ને તને સાવ નિમલ એવું નથી. તું કેવો છો? મહાપુરુષાર્થી છો. તું તને તારા સામર્થ્ય જેને કહે ને તારી કેપેસિટી શું છે તને રિયલાઇઝેશન નથી. જે બોલો છે ને નાનો પરમાણુ હોય એનામાં કેટલી સ્પીડ હોય? એક સમયે એક પ્રદેશથી એક પ્રદેશ જાય એ પણ છે, અને એક સમયે 14 રાજુ જાય છે. એટલે અહીંયા લોકો આ લોકો કે અમારી શું કેવી છે? સુપર સ્પીડ છે. હવે બુલેટ હોય એનું કાંઈ કિંમત નથી. એક પરમાણુ એક સમયમાં એ મેક્સિમમ એની સ્પીડ છે, એટલી તો કંઈ કરી શકતા નથી. તો ક્યાંનું દરેકનું જે સામર્થ્ય હોય છે ને એમ જીવનો પુરુષાર્થનું સામર્થ્ય કેવું છે, ક્યાંથી ક્યાં પલટો ખાઈ શકે. તો એ નમિનાથ રાજકુંવર અને એમાંથી કેવા થઈ ગયા મુનિરાજ. રાજ તો રહી ગયું ભાઈ, પણ શું થઈ ગયું ઓલું? કેવું હતું? એક સંયોગ રૂપનું હતું અને આ પણતી રૂપનું થઈ ગયું. ઓલું ઓલું રાજ છોડ્યું અને આ રાજ મળ્યું. આપણે કયું જોયું બેમાંથી? મુનિરાજ નું જોયું. તો એમાં બધું છોડવું પડશે. ઓલામાં તો બધું મળે. ઓલામાં તો બાઈના રાજમાં તો ઘણું મળે, માન સન્માન આ તે બધું મળે, ને અહીંયા બધું
છોડવાનું.
અરે જીવનમાં એ એને જે મળ્યું છે એમને ક્યાંય રાજપાટમાં દેખાણું નહોતું. એનેથી એ ગ્રહણ કર્યું. તો એમનો નેમિનાથનો એમના જીવનનો આ એક મોટા મોટો આપણા માટે એ દ્રષ્ટાંત છે. આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. આશરો અધિકાર 77-78 ગાથા પછી ભાવાર્થનો છેલ્લો છે, એમાં ફરીથી કઈ કોની વાત આવી હતી? 3 પ્રકારે જ્ઞાની શબ્દનો પ્રયોગ થાય છે. જ્ઞાની શબ્દ 3 પ્રકારે વપરાય છે. એમાં પહેલું તો શું છે, આખું વિશ્વને જો વિચાર કરીએ એમાં જીવ કેવો છે? જ્ઞાની છે. જીવ માત્ર જ્ઞાની, નિગોદથી માંડીને સિદ્ધ છે. કારણ કે બધા કેવા છે? જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એનો ગુણ છે અને જ્ઞાનની પણતી ગુણ છે, અને એની પણતી ન હોય એવું ક્યારેય બની શકે નહીં. અને આ જ્ઞાનમાં અથવા તો દર્શનમાં અને વીર્યમાં એક શું વિશેષતા છે કે એ ઉઘાડ રૂપનું છે. જ્યારે શ્રદ્ધા અને ચારિત્રમાં શું ફરક છે કે અવરાળ છે, આચ્છાદિત છે, બે મિથ્યા રૂપે. જ્યારે આ મિથ્યા હોવા છતાં એનો અંશ તો ખુલેલો છે, અને એ રીતે વિચારીને મુખ્યતા શું હોય? જ્ઞાનની અધિકતા કે તારો સ્વભાવનો અંશ હંમેશા ખુલ્લો છે. તો એ રીતે જીવ માત્ર કેવા છે? જ્ઞાન ગુણવાળા. જ્ઞાન એને ખુલેલું જ છે, ક્ષોપ સંભાવે છે, માટે એનું નામ શું કહેવાય? જ્ઞાન. એ એક સામાન્ય જ્ઞાન શબ્દ આવ્યો હતો. હવે એમાં વિશેષ પાડીએ. વિશેષ એટલે શું? સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન, એવો જો ભેદ પાડીએ તો જે કોઈ મિથ્યા દ્રષ્ટિ, ક્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ એટલે કોણ? અગિયાર અંગ ભણેલો હોય તો પણ એ કેવો છે? અજ્ઞાની. અ એટલે મિથ્યા, ઓલામાં પેલામાં અ એટલે અભાવ, જેનામાં જ્ઞાન નો અભાવ એ અજ્ઞાની. અહીંયા જેને મિથ્યા જ્ઞાન, અ એટલે મિથ્યા વિપરીત જ્ઞાન. પણ આટલું બધું જ્ઞાન થયું હશે તો સમ્યક નહીં હોય ને. અગિયાર અંગ એટલે કેટલું? આપણને એની કેટલું લગભગ 10% થશે ને, તો કેટલું પરમાણુ નથી આટલું. તો એ હવે જો એ મિથ્યા દ્રષ્ટિ હોય તો પછી આપણે તો મિથ્યા દ્રષ્ટિ રહેવાના જ પછી, એમાં હું એમ નહીં શું આટલું બધું. ચૌદ પુરુષ ને અગિયાર અંગ ને નવ પુરુષ સુધી હોય, મિથ્યા દ્રષ્ટિ ને કેટલું હોય? અગિયાર અંગ ને નવ પુરુષ સુધી, કઈ વાંધો નહીં. તો એને આટલું બધું જ્ઞાન હોવા છતાં જો સમ્યક દર્શન ના થાય, સમ્યક જ્ઞાન ના થાય તો આપણને તો કેદી થવાનું? ક્યાંથી થાય? એટલું બધું તો જ્ઞાન જ નથી આપણને, એટલું બધું તો ને આપણે કેવી રીતે થયું? એ તમને નવાય લાગે છે ગુરુદેવ, શું દેડકા ને થઈ જાય એ તો નવાય લાગે. આટલો બધો ભણેલો જેને તમે કહો તેને કઈ શાસ્ત્ર ખોલવું ન પડે, તો કેવું હોય? કંઠાગ્ર હોય. અને ખાલી શું હોય? અર્થ નહીં, શબ્દ નું જ્ઞાન હોય તો પછી તો આટલું બધું જ્ઞાન કહેવાય કે નહીં? જીવે છે ને ક્યારે, જેને કે યાર્ડ સ્ટિક એનું માપ, માપ ના કાટલા, કાટલા તો ખબર હશે ને ગુજરાતી માં, કાટલા ખોટા પીગડા. રૂ હોય ને રૂ, આમ તમે છુટું મૂકો તો કેવું હોય? એટલું મોટું પો લાગે, પણ એને પ્રેસ કરો તો કેવું થઈ જાય? અરે ભાઈ એમ આ જ્ઞાન છે ને, ખાલી ઓલું છે દેખાવ પૂરતું છે. અથવા તો વાદળા હોય ને, વાદળા આમ બહુ હોય ને, આમ ખુલ્લા ખુલ્લા બધા હોય ને, એમાં ક્યાંય ફ્લાઇટમાં હો તો બારીમાં દેખાય ને વાદળા, તો વાદળા પકડીને લટકીને રહેવાય ને નહીં તો શું હે? પોલા એટલે કેવા ખબર નથી, એને પેનિટ્રેટ કરીને વહી જાય છે ને એકલા, આમ દેખાય કેવું ઘટ્ટ વાદળા ને એમ. આ બધા શું છે જ્ઞાન? સૌક્ષમ જ્ઞાન કહેવાય છે, પોલા છે એમાં કાંઈ એની એ નથી. અને એક બહુ જ વિચારવા જેવું છે, જે જ્ઞાન ઉદય કાળે જવાબ ન આપે, જ્ઞાનનું કામ શું છે? એ મિત્રનું કામ શું છે? ખરા ટાઈમ ઉભો ન રહે. એમાં ધારણા જ્ઞાન કેવું છે? જેને બીજી ભાષામાં શું ગાને છે ને, થોડા છે ને તબેલામાં ભાગી જાય, પથાળા મારવા જાય, એમાં ઇન્દ્રિય જ્ઞાન, ધારણા જ્ઞાન કેવું છે? ઉદય પ્રસંગમાં આકુરતા ભોગવી લે અને પછી સમાધાન કરાવે. પેલા તો ભાઈ આકુરતા કરી લે, પછી બધા જ્ઞાન આવો થવાનો થઈ ગયો, હવે તમે આકુરતા. એ કેવું છે બધું જ્ઞાન? જયારે યથાર્થ જ્ઞાન શું કહેવાય? ઉદય ટાઈમે આપણને ભેદજ્ઞાન કરાવીને આકુરતાથી બચાવે. તો એ બહારના બધા, અને બીજી ભાષામાં સાવ કરીએ ચાડિયા કે ને, ખેતરમાં ઉભા કર્યા એના જેવા છે, એનાથી કઈ. તો એ અહીંયા અગિયાર અંગ અજ્ઞાન મિથ્યા જ્ઞાન, અને જેને ચોથે ગુણ સ્થાનથી સમ્યક જ્ઞાન છે એ બધા કેવા કહેવાય? જ્ઞાની. હવે એમાંથી પાછો છે ત્રીજો પ્રકાર, કે અ એટલે અપૂર્ણ, અધૂરું. ક્યાં સુધી અધૂરું? બારમા ગુણસ્થાન સુધી અધૂરું માટેને અજ્ઞાની. અને તેરમે ગુણસ્થાનથી કોણ લેશું આપણે? તેરમા અને ચૌદમા, ત્યાં સુધી જોઈને નાની. તો કેવળ કેવળ જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાન કોને હોય? અરિયંત ને હોય ને. તો આપણે તેમ કહી દઈએ તેરમે ગુણસ્થાન કેવળ જ્ઞાન પ્રેક્ટ, એટલે અરિયંત ને સિદ્ધ, અરિયંત ને હોય તેરમે ચૌદ. પછી ક્યાં સુધી રહે? અનંતકાળ સુધી. અનંતકાળ સુધી ના વાપરે, ચાલો અનંતકાળ રે. કેવળ ના પ્રગટ થયા પછી એક નિયમ સમજી લેવો, જે ક્ષાયિક હોય ને એનો પછી ક્યારે, કારણ કે એને નિમિત્ત રૂપે જે આવરણ હતું એ જ વહી ગયું. અને એક વાર એ નિયમ છે કે સત્તામાંથી જે ક્ષાયિક પણ ગયું, નિદ્રા કરીને ખરી ગયું એવું નહીં, પણ જે ક્ષાયિક થઈને જે સત્તામાંથી નાસ્તું એ ફરીથી કોઈ દી એ ના થાય. અને એટલા માટે પુરુષાર્થ ન કરવો છે, ક્ષય ન કરજે. ભલે વચ્ચે પેલા શ્રદ્ધા અને ચારિત્રમાં ઉપશમ થઈને ક્ષય ઉપશમ થશે, પણ આપણું જેને કહે ને ટાર્ગેટ લક્ષ્ય એનું હોવું જોઈએ. અને આ આખું શું છે મોટો ફરક છે. જૈનમાં આવીને અન્યની તો વાત જ નહીં, જૈનમાં આવીને જીવો શેની વાત કરે, તીવ્ર મંદતા. જગત આખું શેમાં રાખ્યું છે, કસાઈની તીવ્રતા ને મંદતામાં અટવાયેલું છે. અને ખરેખર માર્ગ શેનો છે? અભાવ, કસાઈનો અભાવ. અને કસાઈનો અભાવ કરવા માટે મંદ કરું કે તીવ્ર કરું? મંદ કરવા માટે, એટલે અભાવ કરવા માટે કસાઈને મંદ કરતા 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 અભાવ થઈ જશે. તારે જો એ અભાવ કરવો છે તો પેલા એકત્વ છોડજે. એકત્વ છોડ્યા વગર ક્યારે અભાવ થવાનો નથી. એ તારો કરેલો મંદ એ પાછા અલ્પકાળમાં ઉછળી પડવાનો છે. એ ક્યારે ખાલી બનતા એ અભાવ નહીં થાય, એની સાથેનું એકત્વ છોડતા એ ક્રમે કરીને એ છૂટ્યા વગર, અભાવ થયા વગર. તો એવા ત્રણ પ્રકારના એ વાતની અહીંયા કરી. તે કેવડી ભગવાન નાની અને છદ્મ છે, કારણ કે સિદ્ધાંતમાં કાલભદ્રે વાંચી લીધું છે પહેલો બીજો ત્રીજો પ્રકાર. અને એને તો હવે કહે છે સિદ્ધાંતના પાંચ ભાવોનું કથન કરતા. પાંચ ભાવ એટલે ક્યાં? જીવના શું કહેવાય એને? પાંચ અસાધારણ ભાવ, ઔદયિક, ઔપસમિક, ઉદય, ઉપસમ, ક્ષય, ઉપસમ નહીં, કેમ એમાં શું ફરક? કે ભાઈ ઉદય, ઉપસમ, ક્ષય, ઉપસમ એ કર્મ સાપેક્ષ નામ છે. ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક, ક્ષાયિક અને પારણામિક. પારણામિક પછી એના ભેદોમાં પછી એ પ્રકાર. તો એ પાંચ ભાવોનું કથન કરતા બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કયો છે? જો આ એક વિચાર, આ જૈન દર્શન જ્યાં વાત આવે ને પ્રયોજનની, ત્યારે એમ કે સમ્યક દ્રષ્ટિ મુક્ત છે, એને બંધન નથી. અને જ્યાં કર્ણાનયોગની શૈલીની એક એક પણતીની વાતને આવે ત્યાં કે ભલે બારમે ગુણસ્થાને કેવા થઈ ગયા છે? પૂર્ણ વિતરાગ થઈ ગયા છે, પણ હજી જ્ઞાન હજી ક્ષાયિક ભાવ રૂપે થયું નથી. ક્ષાય કેવું છે ત્યાં સુધી? પણ ક્ષાયિક સમયિક ભાવે અધૂરું છે. તો એ બારમા ગુણસ્થાને અજ્ઞાન ભાવ, અહીંયા અજ્ઞાન એટલે કેવો લેવો? અધુરાશ માટેનો, કેવો? ઓલો મિથ્યારોપનો જે છે એવો નથી લેવો. અ એટલે અધૂર, એટલે અના જુદા જુદા. અ એટલે અભાવ, પછી અ એટલે વિપરીત અથવા મિથ્યા, અને અ એટલે અભાવ, એવી અપૂર્ણ, અપૂર્ણ, અધૂરો. તો આ રીતે બારમા ગુણસ્થાને અજ્ઞાન ભાવ કહે છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે, ફરીથી બે શબ્દ, શબ્દ શું છે? અનેકાંતથી અપેક્ષા. એવું કેમ? આવું અનેકાંતથી અપેક્ષા માત્ર અનેકાંતમાં જ લાગુ પડે. એકાંતમાં તો સર્વ થાય એમાં અપેક્ષા હું લાગુ પડે? ઓપ્શન ક્યારે હોય? એકમાં કે બે માં હોય? બે હોય તો ઓપ્શન છે ને કે ભાઈ મારે આમ કરવું કે આમ કરવું. પણ એક જ હોય તો એમ એકાંતમાં ક્યારે પણ અપેક્ષા નહીં લાગુ પડે. એને તો એક જ વાત છે, બીજું શું છે? એક જ રસ્તો હોય ક્યાંક જવાનો તો ભાઈ મારે આ રસ્તે જવું. ભાઈ એક જ રસ્તો છે, એમાં અપેક્ષા ક્યાંથી આવે? અને એટલા માટે અનેકાંતમાં શું હોય? અપેક્ષા હોય. અને એકાંતમાં સર્વથા હોય અપેક્ષા લાગુ પડે. એમ તો અનેકાંતથી અપેક્ષા વડે. અને આમાં ગોટાળો થાય. શું થાય ગોટાળો? અપેક્ષા સમજે નહીં એટલે એકબીજામાં નાખે નહીં. સોકેટ હોય ને, સોકેટ એમાં બે નખાય ને, ઇલેક્ટ્રિક નું નખાય ને, ટેલિફોન નું નખાય ને, કેમ સોકેટ છે પછી એવું વાંધો છે? અરે ભાઈ સોકેટ છે એટલે કઈ એવું નખાય એમ નહીં. સોકેટ છે એનો છે ઇલેક્ટ્રિકસિટી નો છે કે ટેલિફોન નો? અને ઇલેક્ટ્રિકમાં ટેલિફોન ના નાખે શું થાય? ભડકા થાય. તો ભડકા કર્યા છે બધા. અપેક્ષા જે રીતે છે એવા સમજતા એ નથી. તો એક બહુ જવાબદારી, કઈ જવાબદારી? પેલું તો એક તો અપેક્ષા, અને જે રીતે અપેક્ષા હોય એ રીતે સમજવું. તો એ અપેક્ષા અનેકાંતથી અપેક્ષા વડે વિધિ નિષેધ, વિધિ નિષેધ. ફરીથી એકને સ્થાપો અને પછી એનો નિષેધ કરો. જેમ પેલા શું છે સ્થાપ્યા પેલા, બધા જીવને જ્ઞાની કીધા અને પછી એનો નિષેધ કર્યો કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની થઈ ગઈ. આવ્યું ને વિધિ નિષેધ આવ્યો ને પેલા કેવા થાય પા બધા જીવ માત્ર અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ બધા આવી ગયા. એ પેલા વિધિ કરી કે કોની અપેક્ષા એ અજીવ દ્રવ્ય ની અપેક્ષા. હવે જેને થાય પા હતા જ્ઞાની તરીકે એને જ પાછા હવે શું કીધા, અને હવે જેને જ્ઞાની કરી થાય પા હતા એ બધા પાછા એને બારમા ગુણસ્થાન સુધી ના ને. આ રીતે વિધિ નિષેધ ની એ વાત શૈલી ચાલતી. એક બાજુ એમ કહેવામાં આવે કે જીવે આઠ કર્મ બાંધ્યા છે ભગવાન એમ, પછી જેમ એનાથી આગળ ના જીવ કર્મ ને બાંધે નહીં, જીવ તો રાગ દ્વેષ ને ભોગવે. એનાથી આગળ આવીએ તો ના, જે રાગ દ્વેષ કરવા ભોગવવા એ જીવ નો સ્વભાવ નથી. જીવ તો કેવો છે વિતરાગતા રૂપે પણ મેં સમય વ્યસન ના એ. એનાથી આગળ જઈએ તો કે આત્મા પર્યાય ભેદ થી રહી પણ એવો આત્મા તો અનંત ગુણમય છે. એનાથી આગળ ગુણ ભેદ થી પણ રહી તું કેવો છું એક જ્ઞાન. આ રીતે શું થતું જાય વિધિ નિષેધ વિધિ નિષેધ. આવું આપણે ક્યાંય ના કરીએ ને કરીએ. પેલા અહીંયા મુંબઈ રહેતા હોય તો ક્યાં જવું છે, સોનગઢ જવું છે. તો સોનગઢ આવ્યો તો હજી સ્ટેશન આવી ગયા, અમે સોનગઢ આવી ગયા ના સર, હજી અહીંયા ત્યાંથી કાળી બેસા અહીંયા ક્યાં આવ્યા અમે, અહીંયા સ્ટેશન થી અહીંયા આવ્યા તો કે સોનગઢ આવી ગયા કે ના હજી ઉતરીને. એટલે જેમ કે ને ત્યાં તો કઈક દૂર થી પછી સિટીમાં, સિટીમાં પણ એ એરિયામાં, એરિયામાંથી સ્ટ્રીટમાં, સ્ટ્રીટમાં એ સોસાયટીમાં, સોસાયટીમાં પણ એ ફ્લોરમાં, ફ્લોરમાં પાછા. તો ત્યાં શું કરતા જઈએ છીએ આપણે વિધિ નિષેધ કરતા. ના અમે મુંબઈ પહોંચી ગયા, પછી મુંબઈમાં કે ના અમે અત્યારના તો બોરીવલી પહોંચ્યા, બોરીવલીમાં કે અમે અહીંયા સોનીવાડી જે જેનું જે હોય. તો આ જગતની સિસ્ટમ છે એ જૈન દર્શનમાં ઓલરેડી એસ્ટાબ્લિશ છે. અને એમ કરતા જ શું થાય, જે ગમ્ય છે એનાથી અગમ્ય તરફ જતા જાય, નજીક નજીક જતા જઈએ છીએ. અને એ શૈલીથી આખી તે વિધિ નિષેધ. અને કેવું છે નિર્બાધપણે, એમાં કોઈ કોઈ કે તમે પેલા સ્થાય પૂતું ભાઈ સ્થાય પૂતું એ અપેક્ષા એ સ્થાય પૂતું, બાકી આ અપેક્ષા જે તો એ નથી એ નીકળતા. શાક હોય ને બજારમાંથી શું લાવીએ છીએ શાક, અને ખાય છે શું શાક, એટલે જે લાવ્યા છે બધું ખાઈ નાખવાનું. તો જો તમે શાક લાવ્યા હતા એના પૈસા દીધા હતા વજનમાં ઘણી હોય ને, તો એને તમે હવે કાપી નાખો છો, પૈસા તો નકામા જશે કે ભાઈ લાવવા માટે એ શાક હતું હવે ખાવા માટે એ વગર. તો એ બધી શું હોય છે વિધિ નિષેધ એ જગતમાં. હવે નહીં કેવી છે નિર્વાધપણે સિદ્ધ થાય છે. સર્વતા એકાંતથી શું થાય છે થોડું ઘણું સિદ્ધ થાય છે. સમ્યક એકાંતથી તો આત્મા સિદ્ધ થાય. એકાંત તો સર્વથા જ હોય, સમ્યક એકાંત સિદ્ધ થાય કે ન થાય. અરે ભાઈ અહીંયા જે સર્વથા એકાંત એટલે મિથ્યા એકાંત છે, એ બીજી અપેક્ષા કોઈ સ્વીકારતું જ નથી ભાઈ. એ સર્વથા એકાંત છે પણ એ અનેકાંતથી જોઈએ તો અનેકપણું પણ એમાં છે. કોઈ પણ પદાર્થ ને તું ખાલી એક એકાંત એક ધર્મ થી નહીં, એનામાં બીજી પણ અપેક્ષાઓ લાગુ પડતી હોય. તો સર્વથા એકાંતથી એટલે મિથ્યા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું, કાંઈ પણ સિદ્ધ એટલે કાંઈ સત્ય એના હાથમાં આવતું નથી. આ રીતે પૂરું કરીને હવે 120 નંબરનો કળશ છે. અને આમાં 120 અને 121 બેમાં કાંઈ કોમન છે કાંઈ, બેના છંદો તો સરખા છે એમ નહીં કહેતા, બાકી એમ નહીં કશું છે. બેના ભાવાર્થના છેલ્લા શબ્દો આમ વાંચજો, બે સરખા છે. શું છે ખાલી આમ શબ્દો આગળ પાછળ બાકી એવું છે. જો એનો 120 નો છેલ્લો છે ને, સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થયે થાય. અને અહીંયા કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં થાય, ખાલી કે એ આગળ પાછળ લીધા. આ તો બે બે ઇઝ ઇક્વલ ટુ 3 and 1 અને 3 1 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 2+2 2+2 ઇઝ ઇક્વલ ટુ 3+1 અને 3 1 1 ઇઝ ઇક્વલ ટુ 2+2 એમ અહીંયા સાક્ષાત કે શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થાય, અને અહીંયા કે કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં એ બે માં કઈ નહીં. તો આપણને પ્રશ્ન ના થાય કેવળ જ્ઞાનમાં નહીં હોય, કેવળ જ્ઞાન નહીં કઈ કયા જ્ઞાનમાં હોય, પાંચ પર્યાય છે કેમ એવું જ ખાલી ભાવ શુદ્ધ જ્ઞાનમાં જ ખાલી કે બીજામાં કેમ નહીં. ના પણ મતિ જ્ઞાન તો સમ્યક છે ને, સમ્યક અરે પણ જયારે જયારે થાય છે ભાવ જ્ઞાન ત્યારે સમ્યક મતિ જ્ઞાન થાય છે ને,
અચ્છા
ચલો પછી શું અવધિ જ્ઞાન ને શું મનોપર્ય જ્ઞાન અને એટલા માટે બહુ જ ભાવ જ્ઞાન માં જ શા માટે પેલું તો કેવળ જ્ઞાન માં કેમ નહી ન હોય પેલું નહી નો પ્રયોગ શા માટે કરો, એના વાપરવું શું કામ કરે? મુખ્ય ગુણ માટે, અને મુખ્ય ગુણ એનો અર્થ થયો કે એ તારું પૂર્ણ નથી, હું ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપીશ એનો અર્થ સત્યો, મારી એટ અ ટાઈમ નથી, અને જેની પાસે કરોડપતિ હોય એમ કે ના હું 500 રૂપિયા જરા ક્રમે ક્રમે આપીશ એમ હોય, એમ કેવળ જ્ઞાન કેવું છે? પૂર્ણ એને, અને જો ક્રમ પડ્યો તો એ સમજી લો પૂર્ણ જ નહીં, પૂર્ણ જ ન હોય, પૂર્ણને વળી ક્રમ છે ન પાડવાનો હોય તો એ કેવળ જ્ઞાન નહીં ન હોય, અને અવધિ અને મન એમાં કેમ ન હોય? કારણ કે એનો વિષય આત્મા છે જ નહીં, અને આત્મા વિષય જ નથી તો એમાં મુખ્ય ગોળ કરવાનો પ્રશ્ન ક્યાં? હાથી હોય ને, હાથી એ લાડવાને કેટલા ટુકડા કરીને ખાય? કેમ ટુકડા? આપણે તો એક ટુકડા કરીએ કે નહીં? એવું છે તો એનો શું થયો? જ્યાં પૂર્ણ હોય ત્યાં મુખ્ય ગોળ કરવા ન પડે, તો અવધિ અને મનો નહીં, અને મતિ જ્ઞાનમાં એવું એનો વિસ્તાર નથી, તો માત્ર અનુભવ શેમાં થાય છે? ભલે મતિ પૂર્વક શ્રુત થશે પણ અનુભવને સમય છે શેમાં આવે છે? શ્રુતમાં આવે તો, અને એમાં એ ભાવ શ્રુત જ્ઞાન છે, એમાં એક એક ને મુખ્ય ગુણ જયારે અનુભૂતિનો કાળ આવે છે ત્યારે પોતાના શુદ્ધાત્મા અને ત્રિકાળી દ્રવ્યને મુખ્ય ગુણ કરે છે બીજાને, તો એ મુખ્ય ગુણ શૈલીમાં એ માત્ર શ્રુત જ્ઞાનમાં જ નયો પડતા હોય છે. તો અહીંયા
નિર્વિકલ્પ દશા થાય એમાં મતિ પૂર્વક શુદ્ધ થાય છે, પણ મતિ જ્ઞાન હોય ત્યારે તો વિકલ્પ હોય, પછી એ વિકલ્પ છોડીને એ વિકલ્પ થાય, એટલે વિષય તો આમ ફરી ગયો.
વિષય તો ફરી ગયો એટલે
જે મતિ જ્ઞાનમાં જે વિષય હતો,
એટલે મતિ જ્ઞાનમાં તો હજી એ એવો કોઈ વિષય હજી નહોતો આવ્યો કે નિર્વિકલ્પ અનુભવ થઈ જાય, એ તરફ ઢળવા માંડ્યું તો બધું, પણ જે અનુભવનો જે કાળ છે નિર્વિકલ્પ, ત્યારે તો શું થઈ જાય છે? શુદ્ધ જ્ઞાનનો પ્રયોગ શરૂ થઈ જાય, અને એ રીતે આખું જે મતિ જ્ઞાનમાં જે ઇન્દ્રિયોથી વિષય ચાલતો હતો ને, હવે ઇન્દ્રિયથી વિષય છૂટે છે, હવે ખાલી કોના અનુલક્ષીને થાય છે? મનના અનુલક્ષીને થાય, અને મનના અનુલક્ષીને પણ આખા અનુભવના વિષય સંબંધીના વિકલ્પ, એટલે ત્યાં રીતે એ શુદ્ધ જ્ઞાનમાં એ પહોંચી જાય. તો એ રીતે અહીંયા હવે 120નો કળશ લઈએ. હવે જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધ નયનું મહાત્મા છે, મહાત્મા અને એના ઉપરથી કયો શબ્દ? મહાત્મા, જેનું મહાત્મા કરવા યોગ્ય એ કહેવાય છે મહાત્મા, અને એનું મહાત્મા કરી એનું નામ શું કહેવાય છે? મહિમા. મહિમા કરીએ છે કોની? મહાત્માની કરીએ, મહાત્મા કારણ કે મહિમા કરવા યોગ્ય છે, મહાત્મા મહિમા મહાત્મા અને મહાત્મા મહા મોટા એવા જેમને આ અદભુત કાર્ય કર્યું છે પ્રશંસનીય કાર્ય, તો એ શુદ્ધ નયન નું મહાત્મા છે. શું કહે? શુદ્ધ નયન નું મહાત્મા એટલે કે ભાઈ ભાઈ એ માણસની દેન છે કે મને એનો હાથ તેકડો એટલે મને આવે એમ છે કે ને, એમ અહીંયા કોનું સામર્થ્ય કોને? આમાં આવું જે થયું અનુભૂતિ આત્માની થાય, જ્ઞાનીને બંધ થતો નથી, કોનું તાકાત સામર્થ્ય મહિમા કોની છે? કે શુદ્ધ નયન છે. શુદ્ધ નહીં, શુદ્ધ નહીં કોને કહેવાય? સમયસાર માંથી વ્યાખ્યા છે ને, શું છે જે શુદ્ધ આત્મા? પણ કેવું શુદ્ધ આત્માની વ્યાખ્યા શું? હજી કઈ કઈ એ તો આગળ પહેલે કળશમાં આવ્યો ગાથામાં, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંય. આ શું દેખાડ્યો? વિષય દેખાય, વિષય અને આને જે નહીં ગ્રહણ કરે એનું નામ શું કહેવાય? શુદ્ધ નહીં કહેવામાં આવે. તો એ શુદ્ધ નહીં નું, અને એનાથી એક બહુ વિચારવા જેવું કે શુદ્ધ નહીં ના વિષયમાં કોઈ અશુદ્ધતા કે અશુદ્ધતા નિમિત્તો જ નથી, તો બંધ કેમ થાય? બંધ ક્યારે થાય? બંધ થવો એ શું છે? શુદ્ધતાની નિશાની કે અશુદ્ધતાની નિશાની? અશુદ્ધતાની નિશાની. અહીંયા તો બંધ તો બહુ ગમે છે, હાથમાં એવા બંધ જોવે ને, ઓલા ગળામાં બંધ જોવે ને, બધા બંધ તો જોવે છે ને જીવને, બંધ બધે જ બંધ જોવે છે બધે. અરે બંધથી કમસે કમ એક માનસિક રીતે તો મનથી તો રહેતા ના ના, મને ભાઈ મારે તો સિક્યુરિટીમાં રહેવું, બંધમાં રહેવું, મારા બધા સંબંધમાં રહેવું સારું ને. સંબંધમાં સંબંધ હોય તો કેવું છે? અડધી રાતે કામ આવે, ઓળખાણી મોટી ખાણ છે ને. અહીંયા કે છે તને બંધન ગમે, એક ભાવના રૂપે પણ, એક વિકલ્પાત્મકમાં પણ એ બંધન. ના અમે તો ફ્રી વર્ડ છે ને, આઈ એમ નોટ અંડર એનીબડીઝ ઓબ્લિગેશન ને, એ સ્વચ્છતા છે, એ સ્વચ્છતા છે. અહીંયા તો કે યથાર્થપણે બંધ રહી, એટલે એનો અર્થ શું? કોઈની સાપેક્ષતા નહીં, મારી સ્વાધીનતા, મારી સ્વતંત્રતા. તો એ અહીંયા બંધથી રહિત થવા માટેનો એમાં મોટા મોટો કોણ ભાગ ભજવે છે? જે સમ્ય જ્ઞાન કહો, એ જે આગળ બધા જ્ઞાનની મેં, એ સમ્ય જ્ઞાનમાં એ મુખ્યપણે શુદ્ધ નહીં, કે જે પોતાને શુદ્ધપણે સ્વીકારે છે. અને શુદ્ધપણે સ્વીકારે તો અશુદ્ધતા રહેતી નથી, અને અશુદ્ધતા ન રહે તો બનશે ન થાય. અને એ આગળ આવે છે ને, કઈ ગાથા આવે છે? જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ અણશુદ્ધ જાણે. તો એ અણશુદ્ધ જાણે, અશુદ્ધ નહીં છે, અશુદ્ધ જાણે. અને શુદ્ધ નહીં કેવા? આત્માને જાણે, શુદ્ધ જાણે. અને શુદ્ધ જો જાણે છે તો અશુદ્ધતા વિષય જ નથી બનતો, તો અશુદ્ધતા પૂર્વકનો બંધ પણ એ ક્યાંથી થાય? તો એ શુદ્ધ નહીંનું મહાત્મ છે. માટે શુદ્ધ નહીંના મહિમાનું કાવ્ય કહે છે. આ શબ્દો તો જયચંદજીના છે પોતે, કે અમૃત ચંદ્રાચાર્ય આ હવે શું વાત છે ને માટે કરે છે? કારણ કે જે આગળ બધી વાત આવી કુનકુન આચાર્ય કે જ્ઞાનીને બંધ નથી. શા માટે જ્ઞાનીને બંધ નથી? કારણ કે એને શું પ્રગટ થયું છે? ભાવ શુદ્ધ આનંદ, એમાં પણ શુદ્ધ નહીં. અને એ શુદ્ધ નહીં મુખ્યતાથી લઈને અહીંયા કહે છે કે એ જ્ઞાનીને બંધ થતો નથી. એટલે અશુદ્ધ નહીંથી જોઈએ, પર્યાય નથી જોઈએ તો હજી બંધ છે. પણ અહીંયા કઈ અપેક્ષાથી છે? શુદ્ધ નહીં. અને શુદ્ધ નહીં નો વિષય કોણ હોય? શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા, શુદ્ધ નહીં નો વિષય, અને શુદ્ધ નહીં ની અપેક્ષા જોઈએ તો એને હવે બંધ થતો એ નથી. એ માટે એનો કે છે, હવે નોટ લઈએ છે પેલો જ, ઉદ્ધત જ્ઞાન. આવું તો હોય ઉદ્ધત જ્ઞાન. ઓલો છોકરો ઉદ્ધત હોય તો એને તો માર પડે. અહીંયા કે ઉદ્ધત જ્ઞાન, કોઈ નું દબાવ્યું એવું કઈ ઉદ્ધત નહીં, ઉલટાનું ઓલું હોવું જોઈએ. અહીંયા ઉદ્ધત નો અર્થ કેવી રીતનો છે? પોઝિટિવ છે, કે કોઈથી નહીં. હવે જ્ઞાન નું સામર્થ પૂરું ખીલવા માંડ્યું છે, ભલે ક્ષોક્ષમ કહેવા જેવું ને, પણ અહીંયા પોતાનું જે પ્રયોજન સાધે છે એવું થયું. હવે ઉદ્ધત એટલે કોઈનું દબાયેલું છે ને, કોઈનું દબાયું દબાઈને એવું ઉન્નત જ્ઞાન. ઉદ્ધત નો અર્થ શું કહેવાય? ઉન્નત, દબાયું નથી. એટલે હવે કોઈ બાહ્યમાં ઇન્દ્રિય વિષયો આવે છે અનુકૂળ, તો એમાં એકત્વ ખેંચાઈ જાય ને, પછી રાગ ઉભો થાય. અને કોઈ પ્રતિકૂળ આવ્યો ને એમાં ખેદાઈ જઈને આ દ્વેષ ભાવ થાય. તો એવો પ્રકાર હવે જ્ઞાનની પોતાની શું થઈ ગઈ છે? તાકાત, એક સ્વાધીનતા, કે મારું કામ શું છે? ખેંચાઈ જવું કે ખેદાઈ જવું? માત્ર જાણવું. અને જાણવું પણ કેવું છે? અલિપ્ત. એને પછી બેનસીના વચનામૃત એક સરસ શબ્દ કહેવાય, પછી જ્ઞાતા તો થજે પણ કેવો જ્ઞાતા થશે? ઉદાસીન જ્ઞાતા થજે. શું છે? ક્ષોપસમ છે એટલે જ્ઞાતા એટલે જાણનાર જ ક્ષોપસમ, એક મર્યાદિતમાં પણ કેવા નથી થતા, ઉદાસીન નથી થતા. જે જે વિષયમાં આવે એમાં કાં તો ઇષ્ટપણાની કલ્પના કરીએ અથવા તો અનિષ્ટપણાની કરીએ, એ રીતે જોડાઈ જઈએ છીએ. પણ ખરેખર કેવા થવું જોઈએ? ઉદાસીન જ્ઞાતા. તો ઉદાસીન જ્ઞાતા તો જ્ઞાની કેવા થયા છે? ઉદાસીન. ઉદ્ધત જ્ઞાન. કોઈ સામે જેમ મુનિરાજમાં અપૂર્વ અવસરમાં કહ્યું, વંદે ચક્રી તથાપિ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં આવે છે ને. ઘોર તપશ્ચર્યામાં પણ મનને સરસ અન્ને, મન ને નહી પ્રસન્ન નહી, શું એનો અર્થ શું કરશો? સરસ અન્ય મન ને નહી પ્રસન્ન ભાવ એટલે શું? હા તો સારું, કારણ તો મજા જ આવે ને ખાઈ ને, એમાં શું છે પેટ ભરેલું હોય તો હા ચાલો થોડું ખાઈ લે, વાંધો ચાખી લે, પાછું એમને ખાઈ ને ચાખી લઈ, ચાખી લઈને પણ અંદર માં તો શું બોલતો હોય છે? રાગ જ બોલે, ગ્રંથી ભાવ જ બોલતો હોય છે અંદર માં. એક વિચારીએ, આપણે કલ્પના નહીં વિચારીએ, થાય ઋષભદેવ મુનિરાજ ભગવાન નહી મુનિ હતા, એમને વૈશાખ સુદ ત્રીજ ને અક્ષય, એમને આરદાનો યોગ મહિનો સેજે, એ પણ કેવું થયું શેડી ને, એ વખતે એમને વિકલ્પ કેવો થયો, અસ્થિરતા નો એવું કહું, અસ્થિરતા નો એવું કઈ ના થાય, ઠીક સારું એટલે હવે કઈ નિવેડો તો આવ્યો, કઈ કઈક હું અસ્થિરતા ન કહું છું, એકત્વ નહીં એવું નહીં, એવું કઈ હોય થોડું એટલે અહીંયા તો અહીંયા શું છે ટાઈમ થઈ ગયો છે, હા ચાલો ટાઈમસર મળી ગયો, નહીં તો કઈ વહેલું મોડું થઈ જાય શું થાય. હા તો એટલું બધું પાછું એટલું નહીં, પાણી પણ નહીં, તો એવું તો કાંઈ કેટલું માંડ માંડ એમ થયું ને, કાંઈ ઉપાય તો થયો, બસ હવે વાંધો નથી, હવે તો ચાલશે, નહીં તો એમ થતું હાલ ક્યાં હોય ક્યાં હોય, ઇન્દ્રો વયા ગયા બધું ગર્ભ કલ્યાણ ગુજરાન બધે આવતા, તો હવે કઈ ચિંતા જ નથી કરતા નહી, શું છે આ જીવન આપણે વિચારી નથી શકતા, ઇન્દ્રિયોમાં એવા એકાકાર થઈ ગયા છે ને કે આવું એ જ્ઞાનનું સામર્થ્ય બધાનું સાથે જાતા, અહીંયા જ્ઞાનની મુખ્યતા છે એટલે જ્ઞાનનું એવું સામર્થ્ય છે. અરે નથી યોગ બન્યો તો એમાં શું છે, મારા આત્મામાંથી એક અંશ પણ ગુણ ઓછો નથી થયો, કે ક્ષેત્રમાં એક પ્રદેશ ઓછો, મને ફાયદો મારું જે અસ્તિત્વ છે એમાં મારા ગુણમાં કે મારા ક્ષેત્રમાં કાંઈ અંશ માત્ર કાંઈ તો મારા અસ્તિત્વમાં ફરક નથી, તો મને શું ચિંતા. આવું જ્ઞાન નું શું છે સામર્થ્ય છે, એનું નામ શું કહેવાય? ઉદ્ધત જ્ઞાન. સૈનિક રાજાનો વિચાર કરીએ, અહીંયા રાજા બધો વૈભવ ને બધો હતો, અને આયુષ પૂરું થયું ક્યાં ગયા? હવે અમે ખેત થતો હશે ને, આયા ઓલું મુનિરાજ ઉપર ઉત્સર્જ ન કર્યો હોત ને તો સારું હતું, એવું થાય. પણ હવે એવું નથી એવા કે હવે હું કેમ નરકમાં આવી ગયો, એમને ન્યા પણ એમને સમાધાન કરનારું સમ્ય જ્ઞાન હાજર છે. આવા ઉદય પ્રસંગમાં પણ ભલે બહારથી અસ્થિરતાના રાગ રૂપે હોય બીજા પ્રકાર, પણ તે સમયનું જે એનું એનું આવું આવું એ સમ્ય જ્ઞાનમાં આવી તાકાત ક્યાંથી આવી ગઈ હશે? અસ્થિરતાના રાગમાં જે બીજું અને આવું જે ભેદજ્ઞાન છે સમ્ય જ્ઞાનનું તાકાત ક્યાંથી આવી હશે? એવું કઈ હજી કઈ, અરે એને કોનું બેકિંગ જેને કહે ને, કોનો આશ્રય, કોની હોફ મળી? એક ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા કે જેમાં કોઈ ખામી નથી, કોઈની અપેક્ષા નથી, કોઈની લાચારી કે કાંઈ નથી, એવું એક નિરપેક્ષ તત્વ એ હાથમાં આવ્યું, જેને રાજાનો સપોર્ટ મળ્યો ને એને એ રાજમાં કોની કોની મળી? પેલા સમાન હતું ને પેલા રાજા રાજા આશ્રિત જેને મળ્યો હોય એને આખા રાજમાં હવે કોઈની ચિંતા ન હોય, એમાં અહીંયા કોનું એને મળ્યું છે? જગતનું સર્વોત્કૃષ્ટ ઉપાદાન તત્વ એનું એને જેને સપોર્ટ મળ્યો છે, આશ્રય મળ્યો છે. વિજ્ઞાન કેવું છે? ઉદયને કહી દે એક વાર ચેલેન્જ કરી દે કે તારે જે કરવું હોય તું કરી લે, તારે જે રીતે ઉદયમાં આવવું હોય આવી જા, પણ હવે તું મને એ દબાવી શકે, ડગમગાવી શકે કે તું કઈ એવું કોઈ એવું નથી. તો એ ઉદ્ધત જ્ઞાન આચાર્યદેવ પણ શબ્દ કેવા વખતે લીધા, અરે ભાઈ ઉદ્ધત એટલે આમ કમ્પેર કરે, જેમ ઓલો છોકરો હોય ઉદ્ધત થઈ ગયો, કોઈનું માને જ નહીં, કોઈનું સાંભળે પણ નહીં, એમ માતા બાપ કોઈનું ના સાંભળે, એમ અહીંયા જ્ઞાન હવે કેવું થઈ ગયું છે? કોઈને ગણકારતું જ નથી કે મને મારું ચૈતન્ય તત્વ હાથમાં આવી ગયું છે, તો કોઈનું દબાવ્યું દબાય નહીં એવું ઉદ્ધત જ્ઞાન. જેનું લક્ષણ છે, કોનું લક્ષણ છે? શુદ્ધ નહીં નો અહીંયા કે છે શુદ્ધ નહીં, અને શુદ્ધ નહીં જેને પ્રગટ છે એવા જ્ઞાનીનું, આવું એનું લક્ષણ છે. લક્ષણ છે એટલે એનાથી ઓળખાય છે, એ જે શુદ્ધ નહીં છે એનો વિષય ભગવાન આત્મા છે, હવે કોઈથી એ દબાતું એ નથી. ગમે તેવા ઉદય પ્રસંગ હો, ગમે તેવા સંયોગ હો, એ પોતાના વિષયને હવે છોડતું એ નથી. તો એવું જેનું લક્ષણ છે એવું શુદ્ધ નહીં, એવા શુદ્ધ નહીંમાં રહીને અથવા એવા શુદ્ધ નહીંનો આશ્રય કરીને જેવો સદા એકાગ્રપણાનો અભ્યાસ કરે છે. શું થયું? શુદ્ધ નહીં એનું જ્યાં થઈ ગયું, હવે શું બાકી રહ્યું છે? હવે ચારિત્રનો, અહીંયા શ્રદ્ધા જ્ઞાનનું કામ થઈ ગયું, હવે કોનું આવ્યું? ચારિત્રનું. જો નહીં, અને નહીં સાથે, શુદ્ધ નહીં સાથે કોણ હોય હંમેશા? અવિનાભાવી નહીં. જ્ઞાન છે, ભાવસુદ્ધ જ્ઞાન છે, તો સમ્યક જ્ઞાન છે, તે સમ્યક શ્રદ્ધા છે. કારણ કે જે શ્રદ્ધાનો વિષય છે એ શુદ્ધ નહીંનો છે. એટલે શુદ્ધ નહીં કહો તો એ જ્ઞાનમાં આવ્યું ને, ભાવસુદ્ધ જ્ઞાન. પણ એની સાથે અવિનાભાવી કોણ હોય? સમ્યક શ્રદ્ધા હોય. કારણ કે જે શુદ્ધ નહીંનો વિષય છે એ જ શ્રદ્ધાનો કહો, દ્રષ્ટિનો કહો, એનો વિષય છે. તો અહીંયા બે આવી ગયા. હવે કોણ બાકી રહ્યું? ચારિત્ર, સ્થિરતા. તો સ્થિરતામાં શું જોવે છે? એક વિષય ને હવે તેમાં ઉપયોગ, ઓલી પણતી એ કામ કરી લીધું, હવે કોનું કામ રહ્યું? પણતીમાં એ એકત્વ થયું છે, તો હવે ચારિત્રમાં અસ્થિરતા છૂટીને એકાગ્રતા, સ્થિરતા આવે ચારિત્રમાં. તો અહીંયા એ અર્થાત શુદ્ધ નહીંનો આશ્રય, અહીંયા આશ્રય એટલે કોણ લેવું? પર્યાયનો આશ્રય એમ ન લેવો, બે રીતે લેવું. શુદ્ધ નહીંનો આશ્રય એટલે શુદ્ધ નહીંને પ્રગટ કરીને, અથવા તો શુદ્ધ નહીંના વિષયનો હવે વધારે ઉગ્ર આશ્રય કરીને. એમ શુદ્ધ નહીંનો એટલે અહીંયા ખાલી એકલી પણતી ના લે, પણતી જો લેવી હોય તો એને પ્રગટ કરીને એમ, અથવા શુદ્ધ નહીંનો. અને આ અધ્યાત્મની શૈલી હોય, શું શૈલી હોય છે? નય અને નયનો વિષય, એને કે અભેદ કરીને પણ કહેતા હોય. તો અહીંયા જેમ 11મી આ શુદ્ધ નય ભૂતાર્થ છે, તો શુદ્ધ નહીં એમની રીતે ગણો તો પર્યાય છે. અને પર્યાય થોડી ભૂતાર્થ કહે, ત્યાં તો વ્યવહાર સગળો એ ભૂતાર્થ કીધો. તો પર્યાય તો કેવી છે? ભૂતાર્થ એટલે વ્યવહાર નહીંનો વિષય છે. તો વ્યવહાર નહીંનો વિષય છે અને પાછું તમે પર્યાયને તમે કહો ભૂતાર્થ છે, શુદ્ધ નહીં એ કેવી રીતે? ભાઈ ત્યાં આ બધું અધ્યાત્મ બધું કેવું કરતું હોય છે? પ્રયોજનશીલ કરવા માટે સંકલ્પ જાય છે. અને વ્યવહારમાં આગમ શૈલીમાં શું હોય છે? વિસ્તાર, ભેદ પ્રભેદ કરીને વિસ્તાર કરતા. અહીંયા હવે સંકલ્પ. તો એ શુદ્ધ નહીંનો આશ્રય કરીને જેવો, જેવો એટલે કોણ? જેવો જેને શુદ્ધ નહીં પ્રગટ થયું છે એવા, એ સમય દ્રષ્ટિ એટલે ચોથે ગુણ સ્થાનથી લઈને બધા. તો ફરી ઉદ્ધત જ્ઞાન જેનું લક્ષણ છે એવું શું? જો આનો એક સરસ એનો અર્થ કે શુદ્ધ નહીં અમને પ્રગટ થઈ ગઈ છે, અમે તો હવે આત્માને શુદ્ધ જ જાણીએ છીએ, સિદ્ધ સ્વરૂપ જ જાણીએ છીએ બધી. તો તને તેને કે આનું જ્ઞાન જે છે ઉદય પ્રસંગે કેમ એકાકાર થઈ જાય? તો ઉદ્ધત તો રહ્યું નહીં. ઉદ્ધત જ્ઞાન જેનું લક્ષણ છે, કોઈ પણ ઉદય પ્રસંગમાં એકાકાર જો થઈ જા છો તો તને શુદ્ધ નહીં ક્યાંથી આવ્યું? અશુદ્ધ નહીંનું લક્ષણ કીધું છે ને. તો એ એવા શુદ્ધ નહીંનો આશય કે જેવો સદાય, સદાય સદાય એટલે ફરીથી સદાય એટલે પૂર્ણ ન થાય એમ નહીં, પણ સદાય એટલે શું? અત્યારના આંખોની વાત છે. આ પેલું તો શુદ્ધ નહીં જેને પ્રગટ થયું હોય ને સમય દ્રષ્ટિને મોક્ષ માર્ગ. એટલે કેવું મોક્ષ? કેટલું ગુણસ્થાન? કેટલા માં લેવું? ચોથા. તો ગુણસ્થાનમાં, ચોથે ગુણસ્થાને હંમેશા શું કરતા? એકાગ્રનો અભ્યાસ કરતા હોય, ખાતા પીતા ઊંઘતા બેસતા ન હોય ને, એકાગ્રપણાનો ન હોય ને. ખાય પીવે છે, રાજદરબારમાં બેઠા હોય બધા, કોઈ કામ ન કરતો હોય તો કે કેમ કામ નથી એમ પણ કે બધું. અને તમે કહો સદાય એકાગ્રપણાનો અભ્યાસ છે. તમારે જયારે બચાવતા આવી ગયું, પણતી તો પણતી છે તો ઉપયોગ કેમ નથી કામ કરતો? એવું જો પણતી એવું જો એકાગ્રતાનો પ્રયાસ કરે છે તો ઉપયોગ કેમ નથી કરતો? હા ન હોય ને
ઉપયોગ,
હા ન હોય એટલે પછી એ તો સદાય છે એવું ન આવ્યું ને. અરે ભાઈ એક છે ને, તું તારો આગ્રહ છોડી દે. ઉપયોગ કોને સૂચવે છે અને પણતી કોને છે? ઉપયોગ એ રીતે ચારિત્રના પુરુષાર્થ સૂચવે, અને પણતી એ શ્રદ્ધાની માટેની વાત. સમ્યક દ્રષ્ટિ નામ તો એનું આવ્યું, સમ્યક ચારિત્ર હજી એટલું બધું મુનિરાજ જેવું નથી થઈ ગયું. નામ જ એટલા માટે શું આપ્યું છે? સમ્યક દ્રષ્ટિ. એની તો વાત કરતો નથી, અભિપ્રાય ની તો વાત. અભિપ્રાય નિરંતર ત્યાં છે કે અહીંયા થયું છે તો હવે ક્યારે અપૂરો અવસર એવો, ક્યારે ચારિત્રમાં હજી પુરુષાર્થ નથી તો બીજા વિકલ્પો હોય છે. તો સદા એકાગ્રપણાનો જો ફરીથી એક સરસ એની સાથે લિંક, શ્રદ્ધા જ્ઞાને એક વિષય પકડ્યો છે તો ઉપયોગ પણ હવે એમાં એકાગ્ર થવાનો, અને જો શ્રદ્ધા જ્ઞાનમાં એકરૂપ વિષય નથી આવ્યો તો ચારિત્રમાં પછી ઉપયોગ રૂપે એકાગ્રતા ક્યાં થશે? તો પેલા જેને કહે ને ભૂમિકા બાંધી હતી, કોણ ભૂમિકા? પ્લેટફોર્મ પર કહે ને, જેમ બહુ હેવી મશીનરી હોય ને, હવે એ મશીનરી ઇન્સ્ટોલ કરે ને, એના માટે પેલા શું કરે? ફાઉન્ડેશન એવું સ્ટ્રોંગ કરે કે નહીં? 50 માળનું બિલ્ડિંગ કરવાનું તો એનું ફાઉન્ડેશન કે 10 ફૂટ નાખે તો ચાલે ને? તો એવી રીતે કોને ફાઉન્ડેશન તૈયાર કર્યું? શ્રદ્ધા જ્ઞાને કરનાર એક રૂપ આત્માને ગ્રહણ કરી દો તો હવે ચારિત્રમાં શું થાય છે? એનો એકાગ્રતા. તો સદાય એકાગ્રપણાનો અભ્યાસ કરે છે. ફરીથી ગુરુદેવ શ્રી આમાં કરતા હોય, અભ્યાસ કરે છે એટલે એનો શું આવે? એનો સંસ્કૃતમાં કેવો છે? હા, વારંવાર. એનો સંસ્કૃતમાં શબ્દ કલયંતિ. ગુરુદેવ એ રીતે બધું સંસ્કૃત સીધો અર્થ કરી લેતા, બધું એવું કઈ નહોતું આવડતું એમ નથી. એ કલયંતિ, કલયંતિ એટલે અભ્યાસ, અને અભ્યાસ એટલે નિરંતર પ્રયત્ન. સ્કૂલમાં અભ્યાસ કરતા હતા એટલે ક્યારે જતા હતા? મન થાય ત્યારે જતા હતા, નહી હરરોજ જતા હતા. અરે વાહ. અને રોજ જઈને હાજરી પુરાય ને ઘર ભેગા, તો એક અભ્યાસ નો શું અર્થ છે? કે જ્યાં નિરંતર પણું છે અને કારણ એમાં ગાળતા હોય. એક તો એ રીતે જેને કહે ને ફ્રિકવન્સી, અને એનું ટાઈમ ડ્યુરેશન, એ બે હોય તો શું કહેવાય? અભ્યાસ. અહીંયા તો કઈ કર્યો ને પછી કે અમારે કેટલો અભ્યાસ કરો? પેલું જ નથી પાસેરામાં નહીં ખબર, પૂણી પૂણી પણ નથી. અને કે અમે કેટલો વખત કર્યો? અમે ઘણું કરીએ, ઘણું શું કરીએ છે? કલયંતી અભ્યાસ કર્યો છે. તેનો વિષય પછી એ આગળ આવે. નમીનાથ ભગવાન વેદી પ્રતિષ્ઠા દીન નમો.